એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે ઇટાલિયન કવિ જ્યુસેપ્પે ઉંગારેત્તી અને એમની અનોખી કાવ્યસૃષ્ટિને સમજવાનો પ્રયાસ કરીશું.
હા, અને આપણી આ ચર્ચાનો આધાર છે જૂન 1970માં એમના અવસાન પછી લખાયેલો એક લેખ, જેનું શીર્ષક છે ઉંગારેત્તી, વેદનાનો કવિ.
બરાબર. તો આપણો મુખ્ય હેતુ રહેશે ઉંગારેત્તીની કવિતાના જે કેન્દ્રવર્તી ભાવો છે, ખાસ કરીને વિષાદ અને હર્ષ, અને એમની જે વિશિષ્ટ શૈલી છે એને આ લેખના આધારે સમજવાનો.
ચોક્કસ.
ચાલો ત્યારે ઉંગારેત્તીના શબ્દ વિશ્વમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ એમના પરિચયથી. ઉંગારેત્તી એટલે ઇટાલીના ખૂબ પ્રભાવશાળી કવિ.
અને પેલી અરમેતિઝમો એટલે કે ગુહ્યાર્થવાદ નામની સાહિત્યિક વિચારધારાના મુખ્ય પ્રવર્તક ગણાય છે.
હા, અને રસપ્રદ વાત એ છે કે પછીથી જેમને નોબેલ પારિતોષિક મળ્યું એ કવિ સાલ્વાતોરે કાસિમોડો.
હા, કાસિમોડો એ પણ ઉંગારેત્તીથી પ્રભાવિત હતા, જાણે એમની જ નીપજ ગણાય.
જોકે લેખમાં નોંધ્યું છે એમ લગભગ 1970ના સમયમાં ગુજરાતમાં એમને બહુ ઓછા લોકો ઓળખતા હતા.
હા, એ સમય એમની ઓળખ કદાચ સીમિત હતી, અને એમની કવિતાના મૂળ સૂરને સમજવા માટે મને લાગે છે કે જર્મન કવિ રિલ્કેનો એક વિચાર ખપ લાગી શકે.
કયો વિચાર?
રિલ્કે માનતા કે કવિના બે મુખ્ય કર્તવ્ય છે, લેમેન્ટ એટલે કે વિલાપ કરવો અને પ્રેઝ એટલે કે પ્રશંસા કરવી.
હા, વિલાપ અને પ્રશંસા.
હા, અને ઉંગારેત્તીનું આખું કવિકર્મ જુઓ ને તો જાણે આ વિચારનું જીવંત સ્વરૂપ લાગે. એમના કાવ્ય સંગ્રહોના શીર્ષકો જુઓ ને, લલેગ્રિયા એટલે હર્ષ,
અને બીજું
આઇલ ડોલોરે એટલે વિષાદ.
બરાબર. આ ખાલી શીર્ષકો નથી, પણ એમને આખી જિંદગી જે માનવ અનુભવના બે છેડાને શબ્દોમાં પકડવાનો પ્રયાસ કર્યો એ દર્શાવે છે.
અને એમાં પણ વિષાદનો ભાવ એ તો એમની કવિતામાં ખૂબ ઊંડો અને એમ કહી શકાય કે વ્યાપક જોવા મળે છે.
સાચી વાત છે.
એમની વિષાદ નામની કવિતા છે એમાં એ કહે છે કે પેલું તરસ્યું ચંડોળ જેમ મૃગજળ પાછળ મરી જાય એ સારું,
કે પછી થાકેલી લાવરી કિનારે પહોંચીને બસ હવે નથી ઉડવું એમ વિચારીને મરી જાય એ પણ સારું, પણ પેલી આંધળી ગોલ્ડફિન્ચ માછલીની જેમ ફક્ત વિષાદના આધારે જીવવું એ નહીં.
કેટલી ચોટદાર વાત છે.
હા, અને એમની યાત્રા કવિતામાં તો એ જાણે પોતાની જાતને જ કહેતા હોય એવું લાગે. ઉંગારેત્તી, તું વેદનાનો માનવી છે, ધૈર્ય માટે તારે માત્ર એકાદ ભ્રાંતિની જ જરૂર છે.
બરાબર. આ પંક્તિઓ તો ઘણીવાર ટાંકવામાં આવે છે.
શું આજના માનવીની સ્થિતિ જેવું નથી લાગતું આ? મતલબ કે પેલી ભ્રાંતિની જરૂર?
બિલકુલ, આજના સમયમાં પણ એટલું જ પ્રસ્તુત છે. અને આ વેદના જે છે એ કોઈ અમૂર્ત ખ્યાલ નથી રહેતી એમની કવિતામાં. ઉંગારેત્તી એને બહુ જ સચોટ મૂર્ત ચિત્રો દ્વારા પ્રગટ કરે છે.
જેમ કે
પેલી પંક્તિ, આ હવાનો ઝરોખો, આ સાંજે એને અઢેલીને ઊભી છે મારી વેદના. કેટલી સહજ રીતે કહ્યું છે, પણ કેટલું ધારદાર છે.
હા, અનુભવી શકાય એવું ચિત્ર છે.
અને ક્યારેક તો એ પોતાની વેદનાને સંત માઇકેલની પેલી સ્મારકશિલા સાથે સરખાવે છે. ઠંડી, કઠણ, સૂકી, જાણે નિષ્પ્રાણ.
અચ્છા, એટલે કે જે દેખી શકાતી નથી પણ જેનું વજન, જેનો ભાર અનુભવાય.
બરાબર. અદ્રશ્ય વિષાદનું પ્રતીક. અને જીવનની આખી જે લાંબી મુસાફરી છે એ એમને કેવી લાગે છે? જાણે કોઈ અદ્રશ્ય હાથ એમને આંધ્રાની જેમ દોરીને ક્યાંક દૂર લઈ જઈ રહ્યો છે.
ઓહો, આ ઘેરા વિષાદમાંથી જ જાણે બીજો એક ભાવ ઉઠે છે, એકાંતનો.
હા, એકાંત.
પણ ઉંગારેત્તીનો એકાંત મૂંગું નથી. એમની એકાંત નામની જે કવિતા છે એની શરૂઆત જ પણ શબ્દથી થાય છે, જાણે પેલી નિશબ્દતાનો વિરોધ કરતા હોય.
રસપ્રદ નિરીક્ષણ છે.
એ કહે છે, પણ મારા ચિત્કાર વીજળીના કડાકાની જેમ આકાશના ભંગુર ઘંટને ઈજા પહોંચાડે છે. એટલે એમનું એકાંત પણ શાંત નથી, એમાં એક વેદના ભર્યો પુકાર છે.
બરાબર. અને આ મુદ્દો બહુ મહત્વનો છે, કારણ કે આ જ શૂન્યતા અને મૌનમાંથી ઉંગારેત્તીનો શબ્દ જન્મે છે.
શબ્દ શૂન્યમાંથી.
હા, એમની ફક્ત બે પંક્તિની એક નાનકડી કવિતા છે જે જાણે એમની આખી કાવ્ય પ્રક્રિયાનો સાર કહી દે છે. એક ફૂલ ચૂંટેલું અને બીજું મળેલું, આ બેની વચ્ચે છે અનિર્વચનીય શૂન્ય.
એક ચૂંટેલું અને બીજું મળેલું.
હા, અહીં મળેલું ફૂલ કદાચ ઈશ્વરદત્ત પ્રતિભા કે પ્રેરણા છે, અને ચૂંટેલું ફૂલ એ કવિના પોતાના પ્રયત્નોથી પુરુષાર્થથી રચેલું કાવ્ય. પણ ખરી કવિતા, ખરી સર્જન પ્રક્રિયા ક્યાં છે? આ બેની વચ્ચે જે પેલું અનિર્વચનીય શૂન્ય છે, ત્યાં એ શૂન્ય સાથેનો સંઘર્ષ, એમાંથી શબ્દને જાણે આંચકી લેવાની મથામણ, એ જ ઉંગારેતીની કવિતાનું હાર્દ છે.
એટલે જ કદાચ લેખક ઉંગારેતીના શબ્દોને નિઃશબ્દતામાંથી ઉતરડી કાઢેલા કહે છે.
બરાબર.
જાણે એમની આસપાસ મૌનના ઉજરડા હોય, અથવા પેલું બીજું રૂપક પણ સરસ છે, જાણે ઊંડી ખાણમાંથી ખેંચી કાઢેલા પથ્થરો, જેમની આસપાસ મૌનની નક્કર શિલાઓનો દાબ વર્તાતો હોય.
એકદમ સચોટ વર્ણન છે એમની શૈલીનો.
એમની વદાઈ કવિતામાં એ કહે છે કે કવિતા એટલે શું? તો કે સમસ્ત વિશ્વની માનવતા, આપણો પ્રાણ, જે શબ્દ દ્વારા જ પુષ્પિત થાય છે.
અને એ જ વદાઈ કવિતામાં શબ્દની એક અદ્ભુત વ્યાખ્યા પણ મળે છે. એ પૂછે છે, શબ્દ એટલે શું?
શું કહે છે?
ઉન્મત્ત ઢોળાયેલા ફીણમાંથી પ્રગટ થતું નિર્મળ પારદર્શી આશ્ચર્ય.
અદ્ભુત.
એમના મતે મૌનમાંથી એક શબ્દને પકડવો, એને પામવો, એટલે જાણે જીવનમાંથી કોતરી કાઢેલી અગાધતાને બહાર લાવવી.
જાણે મૌનમાં જે ધરબાઈ ગયું છે એ પાતાળને મુક્ત કરવો.
બરાબર. દરેક શબ્દ પોતાની સાથે આવી ગહનતાનો ભાર લઈને આવે છે એમની કવિતામાં.
આ તો થઈ શબ્દ અને મૌનની વાત, પણ ઉંગારેતીના જીવન અને કવિતા પર સ્થળોનો પણ ઘણો પ્રભાવ રહ્યો છે ને?
હા, ચોક્કસ. એમનો જન્મ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં,
પછી પેરિસ અને છેલ્લે રોમમાં વસવા કે.
હા, અને આ શહેરો અને ખાસ કરીને ત્યાંની નદીઓ, જેમ કે ઇસોન્ઝો, નાઇલ, સીન, એમના પ્રત્યે એક પ્રકારની કૃતજ્ઞતા અનુભવે છે.
પેલી ઇસોન્ઝો નદી વિશેની કવિતાનું વર્ણન પણ લેખમાં છે, જેમાં એ પોતાની જાતને એક વિચિત્ર, થોડી અલગારી સ્થિતિમાં જુએ છે.
હા, જેમ કે જ્વાળામુખીના મુખ પાસે ઉભેલા ઠૂંઠા ઝાડને અઢેલીને ઉભેલો કદી જાણે કોઈ ખાલી સર્કસના મેદાનમાં હોય.
અને ચંદ્ર પર વાદળોની ગતિ જોવી, નદીના પાણીમાં પ્રાચીન અવશેષની જેમ પડ્યા રહેવું,
અને પેલા યુદ્ધથી મેલા થયેલા વસ્ત્રો સામે બેદુઈનની જેમ ઝૂકવું, આ બધા ચિત્રો એમને વિશિષ્ટ દ્રષ્ટિ દર્શાવે છે.
આ નદીઓનું પ્રતીક શું સૂચવે છે એમની કવિતામાં?
મને લાગે છે કે આ નદીઓ જાણે વહેતા જીવનનું, વિશ્વના વણાટનો એક સહજ તંતુ છે. પણ ઉંગારેતી માને છે કે માનવીની સ્થિતિ આનાથી જુદી છે.
કઈ રીતે?
માણસ તો વિસંવાદથી પીડાય છે, જાણે કોઈ ગૂઢ હાથ એને કણકની જેમ ગુંદી રહ્યો હોય. નાઇલ નદી એમને બાળપણ અને જન્મની યાદ અપાવે છે, અજ્ઞાત માટેની એમની તરસની સાક્ષી છે.
અને પેરિસની સીન નદી?
સીન નદીના ડહોળાયેલા પ્રવાહમાં જાણે એમના વ્યક્તિત્વનું, એમના અંગોનું પુનઃઘડતર થયું. જીવનના અંતભાગમાં આ બધી નદીઓ એમને યાદ આવે છે. પણ હવે જીવન કેવું લાગે છે? તો કે અંધકારના પુષ્પના વજ્ર જેવું કઠોર.
અદ્ભુત શબ્દો છે, અને આ જ વાત એમની ચિત્રાત્મક શક્તિ પર લાવે છે. ઉંગારેતીની કવિતાની એક મોટી તાકાત આ જ છે ને?
હા, બિલકુલ. ઓછામાં ઓછા શબ્દોમાં, જાણે થોડાક જ લસરકામાં, એ એવા નાજુક ચિત્રો ઊભા કરી દે છે જે આપણી કલ્પનાને જગાડે છે.
પેલું પૂર્વના દેશોમાં વિતાવેલા સમયના સ્મરણો આલેખતી કવિતાનું ઉદાહરણ છે લેખમાં.
હા, પેલું દૂર આકાશમાં પેલી રેખા બાષ્પ બનીને ઓગળી જાય છે.
બૂટની એડીઓનો ખખડાટ, તાળીઓનો ગડગડાટ, પીપુડીના સૂરની જાણે જાળી ગૂંથાય છે.
સમુદ્ર રાખોડી રંગનો છે, કબૂતરની જેમ થરકે છે, જાણે આખું દ્રશ્ય નજર સામે તરવરે.
ખરેખર. અને એમના આખા કાવ્યસંગ્રહનું શીર્ષક જ છે માનવીનું જીવન, એટલે સ્પષ્ટ છે કે એમનું કેન્દ્ર માનવ અસ્તિત્વની જટિલતાઓ જ છે.
હા, અને ખાસ કરીને પેલો ઘવાયેલો પીડિત માનવી, એમની એક બહુ મહત્વની અને લાંબી કવિતા છે પ્રાર્થના.
હા, પ્રાર્થના, એના વિશે થોડી વાત કરીએ.
આ કવિતામાં પેલો ઘવાયેલો માનવી જાણે એકાંતની યાત્રાએ નીકળ્યો છે. માણસોના મેળામાં છે, પણ નિર્વાસિત અનુભવે છે.
એની પાસે બચ્યું છે શું?
લેખ કહે છે, માત્ર કરુણા અને ઉદ્ધતતા. પણ મહત્વનું એ છે કે તે આ યાતના માનવી માટે જ ભોગવી રહ્યો છે. આ કવિતા માનવીની આંતરિક ગડમથલ, ઈશ્વર સાથેનો એનો જટિલ સંબંધ અને અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નોને બહુ તીવ્રતાથી રજૂ કરે છે.
પ્રાર્થનામાં એ ઈશ્વરને સીધા સવાલ પણ પૂછે છે, ખરું ને?
હા, પૂછે છે. પ્રભુ જેવો તને પ્રાર્થે છે, તેવો તને નામથી વિશેષ ઓળખે છે ખરા? જાણે પૂછતા હોય કે શું શ્રદ્ધા ફક્ત નામોની વસ્તી જ છે.
ઊંડો પ્રશ્ન છે.
અને ફરિયાદ પણ કરે છે ઈશ્વરને, અમારી નિર્બળતા પર નજર રાખ, અમને નિશ્ચિતતા જોઈએ છે. અને પછી પેલો વેધક સવાલ, તું હવે અમારી હાંસી સુદ્ધા નથી ઉડાવતો, જાણે ઈશ્વરની ઉદાસીનતા સામેનો રોષ હોય.
આ કવિતામાં માનવીનું વર્ણન પણ છે ને? કેવો છે માનવી?
હા, વિષાદભરી કાયા, અતિ પક્વ ફળ જેવો આત્મા, અને પછી ચિંતા કરે છે કે મૃત્યુ પછી પૃથ્વીમાં પડીને શી દશા થશે મારી.
જીવન અને મૃત્યુનો સંબંધ પણ એમાં આવે છે.
બરાબર, મૃતનો રસ્તો જીવંતમાંથી જાય છે. આપણે સૌ પડછાયાઓનો પ્રચંડ પ્રવાહ છીએ. આપણામાં પૂર્વજો જીવે છે, એમના સ્વપ્નો પાકે છે.
અને અંતે પ્રાર્થના ખૂબ ગહન પ્રશ્નો પર આવીને અટકે છે, જેમ કે શું ભવિષ્ય માત્ર પડછાયાઓની આશા છે,
અને પેલો પ્રશ્ન ઈશ્વર વિશે, શું ઈશ્વર પોતે એક સ્વપ્ન છે, સ્વચ્છ ઉન્માદની સંતતિ.
સ્વપ્ન આપણી અંદરનો ગૂઢ ઘા છે.
હા,
અને ઈશ્વરને વિનંતી કરે છે કે જો તું હાણે નહીં તો અમને આજી તો નહીં નાખે ને. શ્રેષ્ઠ આનંદની માંગણી કરે છે, પણ અંતે જાણે એક નિરાશા છે. માનવી શૂન્ય સાથે ઘંટાયેલો કરોડિયો બની રહે છે,
અને ઈશ્વર માટે તેની પાસે નિંદા સિવાય કશું બચતું નથી.
અદ્ભુત, પણ એટલી જ વેદનાસભર કવિતા છે આ.
ચોક્કસ, અસ્તિત્વની પીડા અને શ્રદ્ધાના સંઘર્ષનું અત્યંત શક્તિશાળી ચિત્રણ.
મને એ વાત થોડી નવાઈ પમાડે છે કે ઉંઘારેત્તીના પ્રેમ કાવ્યોમાં પણ વિષાદની એક આછી પણ ઊંડી જાય જોવા મળે છે.
હા, એ છે. આ કોઈ વ્યક્તિગત સંબંધ તૂટવાનો વિષાદ નથી લાગતો.
ના, એવું નથી, પણ જાણે અસ્તિત્વના મૂળમાં જ કોઈ ઉદાસી હોય એનું પ્રતિબિંબ લાગે છે. એમની જૂન નામની કવિતા આનું સરસ ઉદાહરણ છે.
જૂન?
હા.
કવિ એવી કલ્પના કરે છે કે રાત્રિ એનામાંથી મરી જાય અને એ પ્રિયતમાની કાયામાં ફરી જાગૃત થાય.
અને પ્રિયતમાનું વર્ણન કેટલું ઇન્દ્રિય ગમ્ય છે.
બુલબુલના ટહુકા જેવી કંપતી,
પાકેલા ધાન્ય જેવી ચળકતી, ચિત્તા જેવી સ્ફૂર્તિલી કાયા.
પણ તમે જે પ્રેમ અને વિષાદના જોડાણની વાત કરી એ અહીં બહુ સ્પષ્ટ દેખાય છે, કારણ કે આ બધા સૌંદર્યની વચ્ચે પણ ક્ષય અને ક્ષણભંગુરતાનો ભાવ છે.
કઈ રીતે?
પ્રિયતમાની મૂક ગર્જનાથી કવિને ગૂંગણામણ થાય છે, આંખો મીચાઈ જાય છે, તેઓ પ્રેમને જાણે સંધ્યાની જેમ ઢળતો જુએ છે.
અને પ્રિયતમા જાસ્મીનની કળીની જેમ બીડાઈ જાય છે.
હા, કવિ નિદ્રાહીન થઈ જાય છે, શેરીમાં આજ્ઞાની જેમ ભટકે છે, અડબડિયા ખાય છે, અને અંતે પેલો સવાલ પૂછે છે જે આખા ભાવ વિશ્વનો નિચોડ છે.
કયો સવાલ?
આ રાત મારામાંથી મરી પરવાડશે ખરી? આ પ્રશ્ન ફક્ત રાત વિશે નથી, પણ પ્રેમની ક્ષણિકતા અને એની સાથે જોડાયેલા અસ્તિત્વના ભાર વિશે પણ છે.
ખરેખર ઉંગારેત્તીની કવિતા માનવ સંવેદનાના ખૂબ ઊંડા સ્તરોને સ્પર્શે છે. લેખના અંતે લેખકે એવી આશા વ્યક્ત કરી છે કે આ પરિચય કદાચ ગુજરાતી કવિઓને ઉંગારેત્તીના કાર્ય તરફ અભિમુખ કરશે.
હા, એવી આશા રાખીએ.
ચાલો હવે આપણે આટલી વિસ્તૃત ચર્ચા કરી એના મુખ્ય નિષ્કર્ષો કે તારણો શું હોઈ શકે એના પર વાત કરીએ. ત્રણ મુખ્ય મુદ્દા.
ચોક્કસ.
પહેલો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો એ લાગે છે કે ઉંગારેત્તીની કવિતા માનવ અસ્તિત્વના જે બે મુખ્ય ધ્રુવો છે, એટલે કે ઊંડો વિષાદ અને ક્ષણજીવી હર્ષ, એની વચ્ચેના તણાવને બહુ ઓછા પણ અત્યંત સચોટ શબ્દોમાં પકડે છે.
હા, અને એમની છબીઓ, જેમ આપણે વાત કરી, ઘણીવાર મૌન અને શૂન્યમાંથી જાણે કોતરી કાઢેલી હોય તેવી તીક્ષ્ણ અને ધારદાર હોય છે.
બરાબર, બીજો મુદ્દો શું કહી શકાય?
બીજો મુદ્દો એ છે કે ઉંગારેત્તીનું કાર્ય માત્ર ભાવોનું નિરૂપણ નથી કરતું, પણ જીવન, મૃત્યુ, પીડા, શ્રદ્ધા અને ખુદ શબ્દના સામર્થ્ય વિશે ગહન અસ્તિત્વલક્ષી પ્રશ્નો ઊભા કરે છે. એ વાચકને પેલી ભાષાની સીમાઓ અને અનિર્વચનીય શૂન્યનો સામનો કરવા માટે જાણે પડકાર ફેંકે છે. પેલું શૂન્ય જે ચૂંટેલા અને મળેલા ફૂલની વચ્ચે રહેલું છે.
અને ત્રીજું તારણ?
ત્રીજું એ કે ભલે વિષાદનો સૂર મુખ્ય હોય, પણ ઉંગારેત્તીની કવિતામાં એક અનોખી તીવ્રતા અને સંવેદનાત્મક ઊંડાણ છે. એ વ્યક્તિગત અને સામૂહિક વેદનાને કળામાં એવી રીતે રૂપાંતરિત કરે છે કે એ માનવ સ્થિતિના સાર્વત્રિક અનુભવ સુધી પહોંચે છે.
અને એટલી જ કદાચ દાયકો વીતી ગયા પછી પણ એમની કવિતા આજે પણ એટલી જ પ્રસ્તુત અને અસરકારક લાગે છે ને?
બિલકુલ, એનું મહત્વ સમય સાથે ઓછું નથી થયું.
સરસ, તો આ ત્રણ મુખ્ય તારણો થયા. હવે અંતે એક એવો વિચાર જે આપણા શ્રોતાઓને મનોમંથન કરવા માટે પ્રેરી શકે.
હા, એક વિચાર જે આ ચર્ચામાંથી ઉદ્ભવે છે તે એ છે કે આ લેખ દર્શાવે છે કે ઉંગારેત્તી શબ્દો માટે કેવો સંઘર્ષ કરતા હતા, જાણે ભાષાની મર્યાદાઓને અતિક્રમીને પેલું જે કહી ન શકાય એને અનિર્વચનીયને પકડવા મથતા હતા.
મૌનમાંથી ઉતરડી કાઢેલા શબ્દો શોધતા હતા.
બરાબર. તો પ્રશ્ન એ થાય કે આજના સમયમાં જ્યારે આપણે માહિતીના ધોધ અને સતત ઘોંઘાટથી ઘેરાયેલા છીએ, ત્યારે આજના સર્જકો આ બધા કોલાહલ વચ્ચે પોતાનો પ્રમાણિક આંતરિક અવાજ કેવી રીતે શોધી શકે?
મહત્વનો પ્રશ્ન છે.
આજના વિશ્વમાં મૌનનો અર્થ શું છે અને ઉંગારેત્તીની જેમ ઊંડા સત્યો સુધી પહોંચવા માટે એ મૌનને કેવી રીતે કેળવી શકાય, આજના સર્જકો માટે આ એક મોટો પડકાર છે.
ખરેખર વિચારવા એવો મુદ્દો છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.